નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ પર ભાર મૂક્યો. લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી. ચૂંટણી પંચે આજે કહ્યું, તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. નવી દિલ્હીના મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી. કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. અને ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણ અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એક જ પરિવારના 8 સભ્યોના મોત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ પર ભાર મૂકતા લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો પર વિશ્વાસ કરવા અને ખરીદવા વિનંતી કરી. આજે નવી દિલ્હીમાં 11,000 કરોડ રૂપિયાના 2 મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે દેશને મજબૂત બનાવવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે આપણે ચરખાધારી મોહન દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આગામી પેઢીના જીએસટી સુધારાઓ દેશવાસીઓને બેવડા લાભ લેવશે.
आज देश की राजधानी दिल्ली देश में हो रही विकास क्रांति की साक्षी बन रही है. दिल्ली को द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड की कनेक्टिविटी मिली है. इससे दिल्ली के गुरुग्राम के पूरे एनसीआर के लोगों की सुविधा बढ़ेगी. जो व्यापारी कारोबारी वर्ग है, जो हमारे किसान है, उनको विशेष लाभ होने वाला है.
શ્રી મોદીએ કહ્યું કે દ્વારકા એક્સપ્રેસ વે અને અર્બન એક્સટેન્શન રોડ 2ના દિલ્હી સેક્શનનું ઉદ્ઘાટન એનસીઆરમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.
दिल्ली एनसीआर की कनेक्टिविटी में बीते दशक में अभूतपूर्व सुधार हुआ है. यहाँ आधुनिक और चौड़े एक्सप्रेस वे है. दिल्ली एनसीआर मेट्रो नेटवर्क के मामले में दुनिया के सबसे बड़े नेटवर्क इलाकों में से एक है. यहाँ नमो भारत जैसा आधुनिक रेपिड रेल सिस्टम है.
શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર માટે સુધારાનો અર્થ સુશાસનનું વિસ્તરણ છે. તેમણે કહ્યું કે તેમની સરકારનો સતત પ્રયાસ લોકોના જીવનને સરળ બનાવવાનો છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ ધ્યેય દરેક નીતિ અને દરેક નિર્ણયને માર્ગદર્શન આપશે. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીવાસીઓ વતી વડાપ્રધાન મોદીનો આભાર માન્યો અને કહ્યું કે તેમણે લોકોના ઉત્થાન માટે અથાક મહેનત કરી છે. ચૂંટણી પંચે આજે કહ્યું કે તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ નહીં હટે. કેટલાક લોકોએ બેવડા મતદાનનો આરોપ લગાવ્યો છે, પરંતુ જ્યારે પુરાવા મંગાવવામાં આવ્યા ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ કે કોઈપણ મતદાર આવા ખોટા આરોપોથી ડરતો નથી.
जब चुनाव आयोग के कंधे पर बंदूक रख कर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो, तो आज चुनाव आयोग सबको स्पष्ट करना चाहता है कि चुनाव आयोग निडरता के साथ सभी गरीब अमीर बुजुर्ग महिला युवा सहित सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था, खड़ा है और खड़ा रहेगा.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તમામ રાજકીય પક્ષો મતદાર યાદીમાં ભૂલો સુધારવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ખાસ સઘન સમીક્ષા SIR ઝુંબેશ બિહારથી શરૂ થઈ ગઈ છે અને ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહ્યો છે.
स्पेशल इंटेंसिव रिविजन की खासियत ये होती है कि मतदाता सूची को इलेक्टोरल रोल को टोटली मैक्सिमम प्योरिफाई करने के लिए एक इन्यूमरेशन फॉर्म भरा जाता है और हर मतदाता उसको जब भर के देता है तो उसका नाम मतदाता सूची में फ्रेश एकदम नए तरीके से सूची बनाई जाती है.
ચૂંટણી કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે બિહારના 7 કરોડથી વધુ મતદારો ચૂંટણી પંચ સાથે ઊભા છે ત્યારે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ખાસ સઘન સમીક્ષાની આડમાં આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાલના મતદારોના નામ કાઢી નાખીને નવા નામ ઉમેરીને મત ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મતદાર અધિકાર રેલી શરૂ થાય તે પહેલાં આજે બિહારના સાસારામમાં સુઆરા વિમાની મથક ગ્રાઉન્ડ ખાતે એક જાહેરસભાને સંબોધતા શ્રી રાહુલ ગાંધીએ કહ્યું કે ખાસ સઘન સમીક્ષાનું સત્ય સમગ્ર દેશ સમક્ષ ઉજાગર થશે. તેમણે કહ્યું કે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે મતદાન કરવાનો અધિકાર તેમનો સૌથી મોટો અધિકાર છે અને તે છીનવી લેવામાં આવશે નહીં. નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત સંસદીય બોર્ડના અન્ય સભ્યો ભાગ લઈ રહ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર પણ ચર્ચા થવાની શક્યતા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ગુરૂવાર સુધી ભરી શકાશે. ચૂંટણી આગામી મહિનાની 9 તારીખે યોજાશે. જગદીપ ધનખડના રાજીનામાને કારણે આ ચૂંટણી જરૂરી બની ગઈ છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે આઈઆઈટી દિલ્હીના સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને સંશોધકો સાથે વાતચીત કરી. આ પ્રસંગે આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જી સહિત શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વાતચીત દરમિયાન શ્રી પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતને ઉકેલોના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે ભારતના સંશોધકો સાથે ખભા મિલાવીને ઊભા છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને કહ્યું કે વિદ્યાર્થીઓને મળ્યા પછી હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીને મળશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબએ તેમની હાજરીની પુષ્ટિ કરી છે. આ બેઠક બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના વિડીયો કોલ પછી થઈ છે. નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ્ટે અને ઇટાલીના પ્રધાનમંત્રી ગિયોડાનો મેલોની પણ આ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની મેલેનિયા ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક પત્ર લખીને બાળકો અને ભાવિ પેઢીઓ માટે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી છે. અલાસ્કામાં પુતિન સાથેની શિખર સંમેલન પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ પત્ર આપવામાં આવ્યો હતો. આ પત્રમાં મેલેનિયાએ ભાર મૂક્યો હતો કે ભાવિ પેઢીઓની સુરક્ષા માતા પિતા અને વિશ્વ નેતાઓની સહિયારી જવાબદારી છે. ગુજરાતના સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક વઢવાણ અમદાવાદ હાઈવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 8 સભ્યોના મોત થયા છે. સુરેન્દ્રનગરથી અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે 2 કાર અથડાયા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી. જોતજોતામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. લખતર તાલુકાના કડુ ગામેથી સુરેન્દ્રનગર તરફ જતા પરિવારને આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. સુદાનમાં બળવાખોર અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સે કરેલા હુમલામાં 7 બાળકો અને 1 ગર્ભવતી મહિલા સહિત 31 લોકો માર્યા ગયા છે. આ હુમલો દેશના પશ્ચિમી પ્રદેશ અલ ફાશેરમાં અબુ શોક વિસ્થાપિત શિબિર પર થયો હતો. આ હુમલામાં 30 લોકો ઘાયલ પણ થયા છે. બળવાખોર સંગઠનના ઘેરાબંધીને કારણે અલ ફાશેરમાં દવાઓ, ખોરાક અને તબીબી કર્મચારીઓની ભારે અછત સર્જાઈ છે. ડ્યુરન્ટ કપ ફૂટબોલમાં ડાયમંડ હાર્બર એફસી સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. જમશેદપુરના જેઆરડી ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડાયમંડ હાર્બર એફસી અને જમશેદપુર એફસીને 2-0 હરાવ્યું હતું. આજે બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રિરંગન ખાતે મોહન બાગાન સુપર જાયન્ટ્સ અને પૂર્વ બંગાળ સામે રમશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશના પ્રથમ ચૂંટાયેલા કેન્દ્રીય વિધાનસભા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલની શતાબ્દી નિમિત્તે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડશે. આ ટપાલ ટિકિટ આગામી અખિલ ભારતીય અધ્યક્ષોની પરિષદમાં બહાર પાડવામાં આવશે, જેમાં દેશભરની વિધાનસભાઓ અને વિધાનસભા પરિષદોના અધ્યક્ષો, નાયબ અધ્યક્ષો અને અન્ય અધિકારીઓ ભાગ લેશે. ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસી પ્રાંતના પોસો જિલ્લાના ઉત્તર ભાગમાં આજે સવારે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં લગભગ 31 લોકો ઘાયલ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકલ ફોર વોકલ પર ભાર મૂક્યો. લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી. ચૂંટણી પંચે આજે કહ્યું તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. નવી દિલ્હીના મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી. કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. અને ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણ અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 1 જ પરિવારના 8 સભ્યોના મોત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.